तारीख 5/10/1985 श्री अनुभव प्रकाश ग्रंथ पर पूज्य भाई श्री शशिभाई नो भावनगर में प्रवचन सड़ंग प्रवचन नंबर 33।
परमात्मा के पिताओं पर दादी 2000에 은사였어요. 누구 은사였어요? 누구 그러면 아무도 은혜스토 쿠폰은 그래야 이나 마트 나타 안드시타 마베 미트라 마베 미트라 स्मशान में अंदर ध्यान करवा जाए तो जमीन अंदर सुनवाना थोड़ा उसे ध्यान करवा जाए अब फरता देखा है क्या ग्राम में पुतरा फरता हो जंगल में सुनवा फरता ही तो है ये मुश्किला ऊपर ध्यान न दो जो उनकी चाहे आग से सो तो जाने पानी में परम मित्र શરીરમાં ભિન્નતા એટલી વર્તે છે શરીરની ઉપયોગ જ જયારે શરીરનો પછી શરીરને પ્રાણી ખાય તો પણ એ બેઠા બેઠા જોવે છે આનંદ શાંતિમાં બેઠા બેઠા જોવે છે એ ખાય ત્યારે વેદના ખાય એ વેદનાને પણ શાંતિમાં બેઠા બેઠા જોવે છે એટલા ભૂલ પડી ગયા છે અલૌકિક પરિણામ કલ્પના નથી ને એ કલ્પનામાં આવે એવું નથી કે આ કેમ થાય એવી વિતરાગતાની અંદર ઘૂંઘટ થાય શાંતિમાં એવા ડૂબેલા છે કે જાણે બહારની ખબર પડશે ક્ષણમાં પાછા અંદર ચાલ્યા જાય એ ઉત્સર ચાલતો હોય વેદના શરૂ થયું હોય એ દુઃખથી મારે એવો ઉપયોગ અંદરમાં ઝપટ કરીને જાય છે એવા મહામુનિજનો નિરંતર સ્વરૂપ સેવન કરે છે માટે મારે પણ મારું ત્રૈલોક્ય પૂજ્ય સર્વોત્કૃષ્ટ પદ અવલોકનને અહીં કાર્ય કરવું મુનિજનો આવું કરે છે તેથી હું પણ એવું જ કાર્ય કરવાનો અભિલાષ છું પદ્ધતિ જેવી લીધી છે પહેલા પરિગ્રહ આ અનાદિ સંસારમાં અનાદિ કાળથી મેં પર વિચાર કર્યો પોતાની જાતની અંદરમાં ભેળવીને વાત કરી મેં અત્યાર સુધી આમ કર્યું મુનિઓ આમ કરે છે માટે હવે મારે આમ કરવું વસ્તુ સ્વરૂપનું નિરૂપણ તો કરતા જાય છે પણ પોતાની જાતને ભેળવી ના લે વાંચનારને પોતાની જાતને અંદર ભેળવાનો પ્રકાર ઉપર થાય એની શૈલી માટે મારે પણ મારું કહેવું કે તારે આમ કરવું તારે આમ કરવું તારે આમ કરવું એમ શાસ્ત્ર નથી લીધું નેગેટિવ બહુ સારી છે એ અંતર વિચારમાં પોતાને ભેગીને વાંચે તો હું એમ કરતા મને હું આમ કરું હું આમ કરું મેં આમ કર્યું છે હું આમ કરું સ્વ વિચારથી વાંચન ચાલે એવું વાત એવી પદ્ધતિ વાળું આ સાથ માટે મારે પણ મારું ત્રૈલોક્ય પૂજ સર્વોત્કૃષ્ટ પણ અવલોકનની નિર્વિકાર કરવું છે આવું મારું પદ છે જેની મુખ્યતા ક્યારે પણ છૂટે નહીં છોડવા યોગ્ય નથી એવા મારા સર્વોત્કૃષ્ટ ત્રૈલોક્ય પૂજ્ય પદને મારે અવલોકન છે અને એ અવલોકનને મારે સર્વ પ્રમણતાને મારે કાર્ય કરવું છે આવું મારું પદ મારું સ્વરૂપ સૂર્ય છે સ્વરૂપ સૂર્ય છે કર્મઘટામાં મારો સ્વરૂપ સૂર્ય છુપાયો છે કર્મના વાદળાની પાછળ આવો સૂર્ય છે એમને એમ તપે છે તપાયમાન છે આખે આખો મારા સ્વરૂપ સૂર્યનો પ્રકાશ કર્મઘટાથી જરા પણ હણાયો નથી સૂર્યનો પ્રકાશ હણાઈ ગયો છે એનાથી પ્રકાશ તો એટલો ને એટલો પ્રકાશ સૂર્ય છે વાદળા થાય એટલે કઈ સૂર્યનો પ્રકાશ ના એવું બધું
નથી,
પ્રકાશ તો પૂરેપૂરો પ્રકાશ છે. આ બાજુ વાદળા ને નીચે ઉભો રહે આ બાજુ તો એને એમ લાગે આડો વાદળા ને આડા રાખીને આમાં સૂર્ય દેખાતો નથી, પણ વાદળા ની ઉપર જઈને જોવે તો પૂરેપૂરો પૂરો પ્રકાશ. એનામાં કઈ વાદળા એ કરી કઈ કરી દીધું વાદળામાંથી ચાલવું પડે ગમે ત્યાં વાદળા આવે ત્યારે ઊંચાઈ વધારી જાય તો પૂરેપૂરો નીચે ગમે એટલા વાદળા ને લઈને પ્રકાશ ઓછો આવતો હોય પણ ઉપર તો પૂરેપૂરું આખે આખું સૂર્યમાં વાદળાએ શું કર્યું આમ જોવા વાદળા વાદળાના સ્થાનમાં છે સૂર્ય સૂર્યના સ્થાનમાં. હું ચૈતન્ય સૂર્ય મારામાં મારા સ્વરૂપમાં બરાબર છું. કર્મઘટા કર્મઘટામાં કર્મઘટાની ઓથ માર્યો કે મને કર્મ નડે છે મને કર્મ નડે છે તો એ સૂર્યને જોઈ શકે. જો કર્મઘટાની ઓથ પકડે તો કર્મના કર્મની ઘટાને છેદીને ઉપર જોવે આખે આખું ચૈતન્ય સ્વરૂપ એમને પ્રખંડિત. એમાં વાદળાએ કર્મ ઘટાએ કાંઈ કર્યું
નથી.
કર્મ કર્મમાં અને ચૈતન્ય ચૈતન્યમાં. શાસ્ત્ર તો વિદ્વાનો વાંચતા હતા પણ પોતાના દ્રષ્ટિકોણથી દ્રષ્ટિકોણ ઊંધો હોય ત્યાં દ્રષ્ટિકોણ જ્યાં ઊંધો હોય ત્યાં આ દક્ષિણ
વાંચ્યું.
શાસ્ત્ર વાંચવામાં દ્રષ્ટિકોણ કયો અપનાવ્યો છે એના ઉપર આધાર છે. કયા દ્રષ્ટિકોણથી જીવ શાસ્ત્ર વાંચે છે અનેક પ્રકાર એક પોતાના સ્વરૂપના પ્રયત્ન વધારવા અંદર સાધન આરાધનમાં વિશેષપણે ઉગ્રતા લાવવા શાસ્ત્ર વાંચન કરવું છે. સ્વરૂપનું શ્રદ્ધા જ્ઞાન કરવા શાસ્ત્ર વાંચન કરવું છે. આ હેતુ શાસ્ત્ર વાંચનમાં બાદ થઈ ગયો છે. બીજો કોઈ પણ હેતુ હોય તો એ દ્રષ્ટિકોણ વિપરીત છે. શાસ્ત્ર વાંચવાનો દ્રષ્ટિકોણ અયથાર્થ છે વિપરીત છે. એમાંથી લાભ થવાને બદલે નુકસાન થવા લાગે છે. જેમ ઉપવાસ આદિ બીજી ક્રિયા કરનારાઓ તેને ધર્મ માનીને મિથ્યાત્મને દ્રઢ કરે છે એમ આ પણ શાસ્ત્ર વાંચીને વિપર્યાસને વધારે છે મિથ્યાત્મને દ્રઢ કરી
દે.
એક જ વાત લીધી છે એકાંતે આત્માર્થે તેને એક આત્મગીતના હેતુથી જરાય આગો પાછો ગયા વિના એક એ વિષયમાં તો જરાય આગો પાછો ગયા વિના જો શાસ્ત્રમાં છે તો એને એ શાસ્ત્ર ઉપકારી થવાનું કારણ બને છે. નહીતર આ સ્વચ્છંદ થાય શાસ્ત્રીય અભિનિવેશ થાય નિખ્યાદ્ર થાય કાંઈ ને કાંઈ ગરબડ થયા જ્ઞાન કે મારા સ્વરૂપ સૂર્યનો પ્રકાશ કર્મ કર્મઘટાથી જરા પણ હણાયો નથી, માત્ર અવરોધ આવેલો છે. પ્રકાશને ફેલાવવામાં અવરોધ છે, અહીંયા ક્ષોક્ષમ છે એટલે એનું ક્ષોક્ષમની નીચે દબાય છે. પણ એને એમ લાગે છે જેવો સૂર્ય પૂછે એનો પ્રકાશ પૂરેપૂરો આ બાજુ હજી આવતો નથી. વચ્ચે કર્મઘટા છે એ રીતે વચ્ચે પ્રકાશને અવરોધક કારણ છે પણ સ્વરૂપમાં એ અવરોધક પણ નથી એમ છે. માત્ર અવરોધાયેલો છે ભલે ગમે તેટલું કર્મ ઘટાનું જોર હોય તો પણ તે મારા સ્વરૂપને ગણી શકે નહીં. નીચેથી પણ આપ જોવે છે કે ભલે કર્મ ઘટા ગમે તેટલી હોય તો પણ મૂળમાં જે મારું સ્વરૂપ છે ત્યાં એની પહોંચ નથી. કર્મની પહોંચ નિમિત્ત ને નિમિત્તિક સંબંધે પણ મૂળ સ્વરૂપમાં નથી. આ ભાવ લીધા છે ને હૃદય ઉક્ષમ ક્ષોક્ષમ થાય તમે પરમ પરિણામે તો એ હૃદય ઉક્ષમ ક્ષોક્ષમ ને ક્ષાયુ ચાર ભાવોને કર્મના સદભાવનું ને કર્મના અભાવનું નિમિત્ત લાવવી પડે. પણ પરંપરાનામિક ભાવને એક પણ નિમિત્ત કર્મનું લાગુ પડતું
નથી.
કર્મનો સદભાવ અભાવ એને કાંઈ લેવા દેવા
નહીં.
પોતે છે એ અહીંયા સ્વરૂપ સૂર્ય લીધો છે. પોતે એટલે સ્વરૂપ સૂર્ય પરિણામિક ભાવ. ગમે તેટલું કર્મ ઘટાનું જોર હોય તો પણ મારા સ્વરૂપને નહીં શકે નહીં. કોઈ એમ કહે કે ભાઈ શહેર આખું લૂંટાઈ ગયું પણ તમારું ઘર ને તમારી દુકાન ને બધું સહી સલામત છે. બધું લૂંટાઈ ગયું, હગાઈ ગયું, ઉલડ થઈ ગયું, ધમાલ થઈ ગઈ પણ તમારું ઘર ને તમારી દુકાન સલામત છે. પછી કઈ વાંધો ખરો? એમ કહે છે કે સ્વરૂપ તો સલામત છે. આ એક સુંદર વસ્તુ વ્યવસ્થા છે કે જીવ અનંતકાળ નિર્બોધમાં રહ્યો, અનંતકાળ સંસારમાં ધારગતિમાં કરતો રહ્યો, અનંત અનંત કર્મના સંયોગે કર્મથી બંધાયેલો રહ્યો તો પણ મૂળ સ્વરૂપ છે એ સ્વરૂપમાં કાંઈ કોઈ જગ્યાએ ક્યાંય હાનિ થઈ નથી, ઈજા થઈ નથી, કાંઈ ક્ષતિ થઈ નથી, કાંઈ ઘટ્યું નથી, કાંઈ ઘસારો પહોંચ્યો નથી, એને કાંઈ થયું એમને નવું નકોર એમને પડ્યું. જેમ સોનાની લગડી એમને પડી રહી હોય એમને એમ આત્મા ચૈતન્ય લગડી છે એમને જ છે. કર્મ ઘટાનું જોર ગમે તેટલું હોય તો પણ મારા સ્વરૂપને ગણી શકે નહીં અને ચેતનને અચેતન કરી શકે નહીં. ચેતન તો ચેતન જ સદાય રહેશે. સોએ સો ટકા પરિપૂર્ણ ચૈતન્ય પરિપૂર્ણ ચૈતન્ય સ્વરૂપે જ રહે છે. એમાં એક ટકાનો કે કોઈ અંશે ફેર થતો
નથી.
અનંતમાં ભાગે પણ કોઈ ફેર થતો નથી. મારી જ ભૂલ થઈ છે. અવસ્થામાં મેં આમ ન જાણ્યું, આમ ન સમજ્યું, આમ ન સ્વીકાર્યું એ ભૂલ થઈ છે. અથવા હું જેવો છું એવો મેં ન સ્વીકાર્યો. કર્મ સંયોગે કર્મ પ્રસંગમાં દેહાદી ઉદગળ પરમાણુના સંયોગમાં મેં એવા સંબંધ વાળો એવો 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 મેં માન્યો. મારા શુદ્ધ સ્વરૂપને ઓળખ્યું નહીં અને મેં મને સંયોગ વાળો માન્યો. આ વિશે મારી જ ભૂલ થઈ છે. જ્યારે સ્વપદ ભૂલ્યો છું ભૂલ જ મટાડું. જ્યારે સ્વપદ ભૂલ્યો છું મારી જ ભૂલ થઈ છે અને હું પોતે જ જ્યારે સ્વપદને ભૂલ્યો છું ત્યારે હું પોતે જ એ ભૂલને
મટાડું.
કોઈ એ ભૂલ કરાવી નથી કે મટાડવા એની પાસે જાઉં. ભૂલ મેં કરી છે, ભૂલને હું સુધારું. જે ભૂલ કરે તે સુધારે કે જે ભૂલ કરે કોકને સુધારે બીજો જે ભૂલ કરે તે ભૂલ સુધારે. આ એક જ નિયમ છે સુધારવા માટે. જ્યારે સ્વપદ ભૂલ્યો છું હું પોતે ત્યારે હું જ ભૂલ મટાડું. કારણ કે મારું સ્વપદ જેમનું તેમ બની રહ્યું છે. મારું જે સ્વપદ છે એ તો જેવું છે તેવું જનાદિને નંદ છે. નવું એને કરવાનું કે નવું બનાવવાનું નથી. ફક્ત જે છે એને અવલોકનમાં લેવાનું છે. જે છે એને અનાદિથી અવલોકનમાં લીધું નથી અને પોતાની અન્યથા કલ્પના કરી છે. એ ભ્રમણા જેવું સ્વરૂપ છે એવું જાણીને એ ભ્રમણા છૂટી જાય. આટલું કાર્ય કરવાનું છે, આટલું જ કાર્ય છે. અધ્યાય પ્રધાનતાથી દ્રવ્યનું કથન છે. શાસ્ત્રમાં અનેક પ્રકારે કથનની પદ્ધતિ છે, એમાં દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણ ભેદ લઈએ તો દ્રવ્ય પ્રધાનતાથી દ્રવ્યનું કથન આવે, ગુણ પ્રધાનતાથી પણ દ્રવ્યનું કથન આવે અને પર્યાય પ્રધાનતાથી પણ દ્રવ્યનું કથન આવે. તો જ્યારે આત્માને વિકાર થાય છે ત્યારે આખો આત્મા વિકારી થઈ ગયો છે એમ કહેવું કે પર્યાય પ્રધાન દ્રવ્યનું કથન
છે.
એમાં ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ છે એ અણિશુદ્ધ શુદ્ધ દ્રવ્ય છે એ વાત એમને રાખી
છે.
એમાં મનતા પણ થઈ ગઈ છે સ્વભાવમાં એ પ્રશ્ન નથી. એનું કારણ શું છે કે જે સ્ત્રીકાળી શુદ્ધ સ્વભાવ છે એ સામર્થ્ય રૂપે છે અને શુદ્ધિ અશુદ્ધિ એ પર્યાયનો ધર્મ છે. એ સામર્થ્ય જે શક્તિરૂપ ભાવ છે એનો એ ધર્મ જ નથી. પછી એને એ ધર્મ કેવી રીતે લાગુ કરવો, એનો જે ધર્મ છે એ કેવી રીતે લાગુ કરવો, કથન એમાં આવે. કથનમાં શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર અને પુરુષાર્થ અને આનંદ ને આ બધા ગુણોની મુખ્યતા છે. તો કોઈ એક ગુણની મુખ્યતાથી કોઈ એક ગુણના પરિણામની મુખ્યતાથી બાકીના કોઈ ગુણનું કથન આવે કે શ્રદ્ધા પ્રધાન જ્ઞાનનું કથન આવે, શ્રદ્ધા પ્રધાન ચારિત્રનું કથન આવે, શ્રદ્ધા પ્રધાન પુરુષાર્થનું કથન આવે, એવી રીતે જ્ઞાનની મુખ્યતાથી શ્રદ્ધાનું કથન આવે, જ્ઞાનની મુખ્યતાથી ચારિત્રનું કથન આવે, જ્ઞાનની મુખ્યતાથી આનંદનું આવે, જ્ઞાનની મુખ્યતાથી પુરુષાર્થનું આવે. તો આમ કેમ કહ્યું એમાં સમજાવવાની જરૂર નથી. આ રીતે આ વાત છે, આની મુખ્યતાથી આ વાત કહેવા માગે એટલી વાત છે. અનુભવ માટે જ્ઞાન પ્રધાનતા અને શ્રદ્ધા પ્રધાનતા કોઈ વાત પુરુષાર્થની પ્રધાનતાથી પણ વાત ચાલે, એમ તો કોઈ વાર આનંદની પ્રધાનતાથી પણ જેની શરૂઆત છે એને વિધિની પદ્ધતિમાં જ્ઞાનની પ્રધાનતા છે અને અંતર આશ્રયની ઉગ્રતામાં શ્રદ્ધાની પ્રધાનતા અને શ્રદ્ધાને જ્ઞાન કાંઈ વારાફરતી પરિણમતા નથી પણ એક સાથે પરિણમાય છે. પણ બે પોતપોતાનું કામ કરે છે, શ્રદ્ધા શ્રદ્ધાનું કામ કરતા એમાં શ્રદ્ધા બળ ઉત્પન્ન કરીને આશ્રય કરી જે છે જ્ઞાન છે એ બરાબર માર્ગને જાણીને ક્યાંય આડેઓળે ન જાય એની સાવચેતી રાખીને બરાબર વિવેક કરીને પરિણમન કરે, પોતે છે જ્ઞાન, સમજે છે જ્ઞાન, વેદે છે જ્ઞાન, તથા આશ્રયની જોડ કરે છે, અસ્તિત્વનું ગ્રહણ કરે છે. શ્રદ્ધા શ્રદ્ધાની એક જ વિષય હોવાથી એનું પૂરેપૂરું બળ એક જ દિશામાં એવું કામ કરે છે કે ક્યાંય પછી દિશાંતર થવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં. શ્રદ્ધા જ્ઞાન મુખ્ય છે, શરૂઆત વાળાને શ્રદ્ધા જ્ઞાન મુખ્ય છે અને શરૂઆત થઈ ગઈ એને પુરુષાર્થ અને આચરણ ચારિત્રની મુખ્યતા છે. તબક્કો બદલાય છે ત્યાં પુરુષાર્થનું ચારિત્રની મુખ્યતા છે. પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધે એવું કહેવાય એ દ્રષ્ટિના બળથી બધા ગુણો ખીલવા લાગે છે, દ્રષ્ટિનો ફૂટ એવો લાગે છે કે બધા ગુણો ખીલવા લાગે છે અથવા એને જ બધા ગુણો અનુસરે છે. ચારિત્ર પણ થાય છે, ગુણો સ્વતંત્ર છે કેમ કે દ્રષ્ટિ તો બધાને સરખી થાય છે. સર્વસાધકોને શ્રદ્ધાંતો સરખું છે, શ્રદ્ધાનો વિષય એવો પરમાત્મા પણ બધાને પૂરો શ્રદ્ધાય છે, કાંઈ અધૂરો શ્રદ્ધામાં આવતો નથી, અખંડ સમૂહ શ્રદ્ધાંત છે. છતાં ચારિત્રમાં આચરણમાં પુરુષાર્થમાં હિનાધિક પણ જોવામાં આવે છે. એથી વધારે વિચિત્રતા તો છે. આગળ ઉપર એક જીવ અંતર મૂળમાં જ સિદ્ધ થાય, હું દિશા પહેલા અંગીકાર કરી દીધી હોય તો સમ્યક દર્શન નથી, એમાં સમ્યક દર્શન થાય અને એમાં ને એમાં અંતર્મૂર્તમાં છૂટે જ નહીં, ઉપયોગી જ બહાર ન આવે. રૂપાચરણ ચારિત્રમાંથી આગળમાં ક્ષાયી ચારિત્ર સુધી ચાલ્યા જાય, કેવો જ પ્રતિ જાય અંતર્મૂર્તમાં આયુ સુધીને સિદ્ધ દિશાને પામે. અને કોઈ જીવને કેવો જ્ઞાનને યથાથા ચારિત્ર પત્યા પછી અસંખ્ય અબજો વર્ષ સુધી એમ કેવળ જ્ઞાનની દિશામાં રૂપ પદે બિરાજમાન થઈ પછી સિદ્ધ થાય. પુરુષાર્થ ત્યાં કેટલો છે કે પૂર્ણ પુરુષાર્થ વ્યક્ત થઈ ગયો છે, અધૂરો પુરુષાર્થ તો ત્યાં છે નહીં. છતાં પણ પૂર્વકર્મની સ્થિતિ એવી છે, પોતાની યોગ્યતા એવી છે, કરોડો ઓક્ટોબર સુધી દિશામાં સુમંદર ભગવાન જન્મ ભગવાન મુનિ સુવ્રતનાથ ભગવાન વિશ્વમાં કીર્તન કરતો નથી ત્યાં કેવળ જ્ઞાન. આવતી 24માં 13માં તીર્થંકર જયારે હશે ત્યારે એવું નથી. તો એ બાકીના જે ગુણોને પરિણમવાનું થયો, જે ચાર અઘાતી છે, એમાં ચાર ગુણ વિકાસ પામવા બાકી છે, તો એ ક્યારે પૂરા થશે? એટલા સ્વતંત્ર છે એમાં કઈ કેવળ જ્ઞાન ને પુરુષાર્થ ને યથાચાર ચારિત્ર ને બધું બરાબર છે એમ ના નહીં, પણ આ નહીં ના નહીં એ તો સ્વતંત્ર પડે.
બરોબર.
મારું ત્રૈલોક્ય પૂજ સર્વોત્કૃષ્ટ પદ છે. જોવાનું બાકી છે, એની આમ અનાદર કર્યો છે, સામું નહીં જોઈને પોતે પોતાનો અનાદર કર્યો છે, પોતાના નિજ પરમ પત્નીનો પરમાત્માનો અનાદર કર્યો છે.
પરમાત્મા તો બિરાજમાન છે.
આના જેવડો મોટો અપરાધ બીજો કોઈ નથી. ઘરે પરમાત્મા પધારે અને સામું ન જોવે એના જેવો ઊંધો કોણ એમ કે સામે જોવાની વાત. એક દિન વૃત્તિ છે રાગની, એની સામે જોવે છે. અને પરમાત્મા સાક્ષાત જીન ચંદ્ર આત્મા છે, શીતળ શીતળ છે ને, ચંદ્ર શીતળ છે, આત્મા પણ પૂર્ણ શીતળતાનો પિંડ છે, એની સામે ન જોવે. એ જ ભિખાર વૃત્તિ છે રાગની, એની સામે જોવે છે. મોટો અપરાધ છે. આથી બીજો મોટો કયો અપરાધ હોય શકે? જેમ કે કોઈ રત્નદ્વીપ નો પુરુષ હતો, દ્રષ્ટાંત લીધે છે, ત્યાં રત્ન ના મંદિરો હતા અને તે રત્ન સમૂહ માં રહેતો હતો, પણ પરખ જાણતો હતો. એને પરખ નહોતી કે આ બધા રત્નો છે, જન્મ ત્યાં થઈ ગયો પણ એને પરખ નહોતી. પારખતા આવડતું નહોતું. તે અન્ય દેશમાં આવ્યો. પોતાના કટિસૂત્રમાં ચકંદુરામાં હરિકાંત મણી વળગેલા હતા. મણી આવે છે કે જે પાણીમાં પડે તો આખું પાણી લીલા રંગનું દેખાય, લીલા પ્રકાશવાળો, એને હરિકાંત મણી કહે. હરું એટલે લીલો. પોતાના કટિસૂત્રમાં હરિકાંતમણિ વળગેલા હતા. એક દિવસ તે સરોવરે સ્નાન કરવા ગયો. ઝવેરીએ જોયું કે તેની મણિપ્રભાથી સરોવરનું પાણી લીલું બન્યું છે. એકદમ લીલું શરબત જોઈએ, આ તો પ્રકાશવાળું થોડું ગ્રીન લાઇટ જેને કહેવામાં આવે, આ ગ્રીન સિગ્નલ આપે છે ને, એવું ગ્રીન લાઇટ જેવું પાણી થઈ જાય. ખાલી લીલું નહીં પણ પ્રકાશવાળું લીલું થાય, મણીમાં તો પ્રકાશ છે ને, એવું પાણી લીલું બીલું છે. ત્યારે પેલો ઝવેરી તેની પાસેથી નંગ લઈ તે પુરુષને રાજા પાસે લઈ ગયો. પેલા ઝવેરીએ રાજા પાસેથી એક નંગના મૂલ્યમાં કરોડ મંદિર ભરાય એટલા દિનાર તેને અપાવી, સોના ભરો આપ્યો. એટલા એ ગોડાઉન ભરાય એટલા નહીં, મંદિર તો ઘણા રૂમ હોય, મંદિર એટલે મહેલ, કરોડ મહેલ ભરાય એટલી સોના મરે ને અપાવી, એક મણીની સામે એટલી કિંમત હતી. આ કંદોરે લટકાવીને ફરતો હતો ઉઘાડું, એને ખબર નહોતી કે આમ મણી છે કોઈક લઈ લેશે કે નહીં લઈ, કઈ સંભાળ નહોતી એને. આવી દિશા જીવની છે. ત્યારે તે રત્નદ્વીપ નો પુરુષ પસ્તાયો કે મારું નિધાન મેં ન પીછાણ્યું, મારી પાસે શું હતું મને ખબર નહોતી. તેવી રીતે પોતાનું નિધાન પોતાની પાસે છે, અનંત 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 ગુણનું નિધાન પોતાની પાસે છે. ગુરુદેવ શ્રી જયારે પ્રવચનમાં આત્માનો મહિમા કરે મસ્તીમાં આવી જાય, એમ કે કેટલા અનંત ગુણ છે આત્મામાં, કે આ છેલ્લો ગુણ એવી કોઈ વાત નથી. જ્ઞાન ગુણ, આનંદ ગુણ, ફલાણો ગુણ, ફલાણો ગુણ, હવે આ છેલ્લો ગુણ એવી સ્થિતિ નથી. ગણતરી એ એટલા અનંત છે કે કોઈ છેલ્લો ગુણ નથી. જેમ આકાશને છેલ્લો પ્રદેશ નથી, જેમ કાળને છેલ્લો પર્યાય નથી, એમ જીવને અનંત ગુણમાં કોઈ છેલ્લો ગુણ નથી. કે હવે આ ગુણ પૂરા થઈ ગયા એવો છેલ્લો ગુણ કોઈ નથી. એટલા તો સંખ્યાએ અનંત ગુણ છે, અને એક એક ગુણને કોઈ મર્યાદા નથી એટલું સામર્થ્ય છે. જાણવાનો ગુણ હવે જાણવાનું પૂરું થયા પછી હવે નહીં જાણે એવું ક્યાં છે, કે આટલું જણાઈ ગયું હવે જાણવાનું કઈ આવે તો હવે જ્ઞાન જાણતું બંધ થઈ ગયું છે. કે હવે કોઈ સામે પદાર્થ આવે તો જ્ઞાન નહીં જાણે છે કે જ્ઞાનમાં, જેને જાણવાની હદ નથી, જેની એવા આનંદની સુખની હદ નથી. એક ગુણને જેની શક્તિના પરિણમનમાં મર્યાદા નથી, હદ નથી, અને જેની ગણની ગણનારે જેનો કોઈ હદ નથી, હવે આ ગુણ પૂરા થઈ ગયા એવી ગણનાએ હદ નથી, સંખ્યાએ હદ નથી, એવું સર્વોત્કૃષ્ટ ત્રૈલોક્ય પૂજ્ય પદ આત્મા પોતે છે. બહુ આનંદ તો ઘણું કર્યું છે ને ગુરુદેવ. કહે છે કે મારું નિધાન મેં ન પૂછાયું, આવું ગુણ નિધાન મારું આત્મપદ મેં ન પૂછાયું, તેની મુખ્યતા મને ન આવી, મને રાગની મુખ્યતા રહી, રાગના વિષયરૂપ સંયોગની મુખ્યતા રહી. તેવી રીતે મેં ન કર્યું, મેં પદ્ધતિ કેવી છે પોતાની વિચારણાથી વાત કરી. તેવી રીતે પોતાનું નિધાન પોતાની પાસે છે, તેને પીછાણતા સુખ થાય છે, એને પીછાણે અને સુખ ન થાય એવું બધું વાસ્તવિક સુખની ઉત્પત્તિ સ્વરૂપને પીછાણતા થાય છે, આવું સ્વરૂપ છે. મારો આત્મા જ્ઞાન દર્શનનો ધારક ચિદાનંદ છે. સ્વરૂપ વિચાર ચાલે છે કે મારો આત્મા જ્ઞાન દર્શનનો ધારક ચિદાનંદ છે, મારું સ્વરૂપ અનંત ચૈતન્ય શક્તિથી મંડિત અનંત ગુણમય છે, મારા ઉપયોગને આધીન તે બની રહ્યો, મારે ઉપયોગ દેવાની ખાલી જરૂર છે, છે તો છે જ, બની રહેલું છે, ફક્ત મારા ઉપયોગને આધીન છે. ઉપયોગ દો વસ્તુ પડી છે આવી, ઉપયોગ ન દઉં તો જાણે ખોઈ બેઠો છો, બીજું કઈ નથી. માણસને મુઠ્ઠીમાં રાખેલું સોનું ભૂલી જાય ત્યારે શું લાગે છે, અને મારું સોનું ખોવાઈ ગયું હોય એવા ભય અને દુઃખ ને અનુભવે છે, પણ ખોવાયેલું નથી. એમ આવું ગુણ નિધાન આત્મપદ છે, એ તો બની રહેલું છે, એ કઈ લાવવાનું મેળવવાનું બાકી નથી, પણ ઉપયોગને આધીન છે, ઉપયોગ મૂકે એના ઉપર, કે આ છે એની હસ્તીને જુએ એટલે એ છે ને ઉપયોગ ન મૂકે તો ખલાસ છે અને કોઈ બેઠક નથી.
બરોબર.
પછી તો રજકણ રજકણ માટે ભીખ માગે અને રાગના કણ કણ માટે ભીખ માગે એ દશા ઉભી થાય. બહુ રસિક વિષય લીધો છે એકદમ. આવા ગુણ નિધાનની રૂચિ પ્રગટે તો રૂચિ અનુયાયી વીર્ય તો એ પુરુષાર્થની સ્ફૂર્ણા થઈને તમામ પરિણામને અંતર્મગ્ન કરીને ખેંચે. પણ એને પોતાનું ગુણ નિધાન એવું સ્વરૂપ નીચ પર એને રૂચવું જોઈએ અંદરમાં. ગુણની રૂચિ થાય તો એ આત્મરૂપી છે ને તો એ પુરુષાર્થને પ્રગટ કરે. નહીતર શું કરે છે, જેવું શાસ્ત્ર તો વાંચી લે છે, બુદ્ધિ લગાવે છે એટલે સમજી લે છે, પણ એની રૂચિ ઉપડતી રૂચિ થતી નથી ત્યાં સુધી એને પુરુષાર્થ પણ કાર્યગત થતો નથી. અનાદિની જે દોષની રૂચિ, પૂજગળની રૂચિ, જળની રૂચિ, પુણ્યની રૂચિ, આ રૂચિમાંથી જીવ છૂટતો
નથી.
તેથી તેને તે પ્રકારના રાગાદી ભાવ થતા તે સ્વાય છે, ગમે છે, રૂચે છે, એમાં જ એ રમે છે અને દુર્ગતિમાં ચાલ્યો. શું કહે છે કે મારું નિધાન મેં ન પીછાયું ન ઓળખ્યું, તેવી રીતે પોતાનું નિધાન પોતાની પાસે છે તેને પીછાણતા જ સુખ થાય છે. સુખનો ભંડાર છે, અનંત સુખનો ભંડાર છે. જ્યાં નજર પડે છે ત્યાં અંદરમાં પર્યાયમાં પણ સુખ વ્યાપી જાય છે એકદમ.
બરોબર.
ભલે બારમાં ચાર ગતિમાં ગમે એ ગતિ હોય, અંદરથી અંદર સુખ પ્રદેશે પ્રદેશે સુખનો અનુભવ, નિરાકુર સુખનો અનુભવ વર્તે છે, ત્યાં બહારની સ્થિતિ તો કાંઈ એને દુઃખ પહોંચાડી શકતી નથી. બારમાં પૂર્વકર્મને લઈને પાપનો ઉદય હતો ને એ પાપનો ઉદય ઉદયમાં પીડ્યો રહ્યો ને અંદરમાં આત્મા ઉદયથી છૂટો પડીને અનુદય ભાવે પોતાના નિજ નિધાન નિજ સુખના નિધાનમાં ડૂબ્યો તે ડૂબ્યો. એને કોઈ પાપનો ઉદય દુઃખી કરી શકતો
નથી.
ઉદય ઉદયમાં પીડ્યો રહ્યો છે. આમ છે. 5 ડિગ્રી નું ગમે તે થાય ઉપયોગ નથી. ત્યાં શું ઉપયોગ થી ગેરહાજર થઈ ગયો માણસ કે તમે મને હાથ પાડ્યો છે પણ મેં સાંભળ્યો નથી, એનો અર્થ શું ઉપયોગ નતો. બસ ચીજ એનામાં પણ રહી ગઈ. જ્યાં ઉપયોગ મૂકે છે ત્યાં ઉપાધિ ધારણ કરે છે. ઉપયોગ જ્યાં ફરીને નિરુપાધિક તત્વમાં નિરુપાધિક ભાવે રહી ગયો સ્થિર, ત્યાં બહારના કોઈ પ્રસંગની ઉપાધિ જીવના પરિણામમાં આવતી બધું બહારનું બહાર રહી ગયું. આવી સ્થિતિ ન હોય તો કોઈ ઉપસર્ગ પરિષદ જીતી શકે જ નહીં. એ એક દેહની મનવચન કાયાના યોગની સ્થિતિ છે કે જો ઉપયોગથી છૂટો ન પડી શકતો હોય તો વેદનાથી છૂટવાનું શું સાધન છે, કેવી રીતે છૂટી શકે છે. બીજું બધું તો દૂર રહ્યું પણ વેદનાથી કેવી રીતે છૂટે, એ કોઈ ઉપયોગ ફરે છે ત્યારે વેદના વેદ જ્ઞાનમાં ને અંદર સુખમાં સુખની લહેર ઉઠે છે. અંદરમાં ફુવારા, સુખના ફુવારા, શાંતિના ફુવારામાં ગુનિયો નાય છે. પાછું એ પરિણમન એવું છે, જેમ કોઈક માણસ દોડતો હોય ને એમાં ઢાળ મળી જાય તો કેવી ગતિ મળે, વગર પરિશ્રમે જાણે સ્પીડ પકડે. એમ જેમ જેમ પરિણમન જામતું જાય જામતું જાય એમ ઠરતું જ જાય ઠરતું જ જાય અને એ સ્વભાવનો ઢાળ મળી જાય છે. એટલે પછી એને બહારની પરિસ્થિતિની કોઈ ઉપાધિ કરવાનું કારણ રહેતું એ તો એને સિદ્ધ પદ લીધું કે લેશે. બસ એ સિદ્ધ પદની સાથે એના પરિણામની રમતો શરૂ થઈ જાય છે. પરિણામ રમવા લાગે છે સિદ્ધપદ સાથે, અને સાક્ષાત સિદ્ધપદ સ્વરૂપ પરિણામ થઈ જાય છે. જેવું પદ છે એવા જ પરિણામ થઈ જાય છે. પછી એને બાધક ને અવરોધક ને એ બધું કાંઈ નથી. લોકોને સમજાવવા ગમે એટલી વાત કરે, પણ એને કાંઈક લેવા કે
લેવા.
પિછાણતા જ સુખ થાય છે. મારો આત્મા જ્ઞાન દર્શન નો ધારક ચિદાનંદ છે. મારું સ્વરૂપ અનંત ચૈતન્ય શક્તિથી મંડિત અનંત ગુણમય છે. મારા ઉપયોગને આધીન તે બની રહ્યું છે. જ્યાં ઉપયોગ મૂકો ત્યાં ખબર પડે છે કે સોનું તો મારી પાસે જ છે. આવું અનંત ગુણનું નિધાનનું કબજો તો મારી પાસે જ છે. ક્યાંય મારે કોઈની પાસેથી પોઝેશન મેળવવું એ વાત પણ નથી. કોર્ટ તો ડિગ્રી કરી દે પણ પોઝેશન મેળવવું બીજી વાત છે. અહીંયા તો એવું નથી, શક્ય છે, તારા કબજામાં છે. દ્રષ્ટિએ જ્યાં નિજ નિધાનનો કબજો લીધો તે પતી ગયો, એ શ્રીમંત થઈ ગયો. આનંદ ગુણની લક્ષ્મીનો એ સ્વામી પોતે છે. એને પછી વાપરવાનો એ લોભ નથી કે આ વાપરો તો ઠીક, એ લોભ એને
નથી.
આપોઆપ જ એને ભોગવે છે. ત્યાં તો શાસ્ત્રોમાં આવા બધા વિષય, આવો જેટલો વિષય ચાલે, બીજું પછી આડી એવડી કોઈ વાત છે,
બીજી વાત છે
નહીં એમાં. હું મારા પરિણામ રૂપ ઉપયોગને મારા સ્વરૂપમાં ધરીશ, અનાદિનું દુઃખ મટાડીશ અને પરમપદને
વિધીશ.
આ પોતે પોતે વિચાર કરે છે કે હું મારા પરિણામ રૂપ જે ઉપયોગ છે એને મારા સ્વરૂપમાં ધરીશ, મારા સ્વરૂપના શરણે ઉપયોગને હું લઈ જઈશ. મારે હવે ઉપયોગને ક્યાંય બીજે લઈ જઈને મારું કાંઈ કામ કરવાનું બાકી રહેતું
નથી.
જગતના કોઈ કામ કરવા કે નહીં એ પ્રશ્ન અહીંયા રહેતો
નથી.
દુઃખી થા કરવું, દુઃખી થવું હોય તો જાય બાજુ. બાકી અંદર સુખ નિધાન પીડ્યું છે એને તો એનો અનુભવ કર, સુખથી એનો સુખે કરીને એનો અનુભવ
કર.
એટલી વાત છે. ઉપયોગ ખેંચાય છે એનું કારણ અંદરમાં કે કેટલું સુખ ભર્યું છે, કે જેની કોઈ હદ નથી એટલું સુખ ભર્યું છે. જેની પાસે દરિયા ટૂંકા પડે સુખનો સાગર કે પણ ઉપમા હાથી નથી. કેમ કે સાગર ને તળિયું છે, સ્વયંભૂ રમણ સમુદ્ર ની તળિયું છે. આ તો બધા ખાબોચિયા છે. ત્યારે જે આપણી દુનિયામાં જે પેસિફિક ને આ બે મોટા સમુદ્ર છે ને,
આટલાન્ટિક
ને પેસિફિક, અમેરિકા પાસેના બે દરિયા, એ ઊંડા દરિયા છે. બાકી બધા છીછરા છે, પણ એ હાડા પાંચ છ માઇલ થી ઊંડો એક દરિયો નથી. આ
બધા ખાબોચિયા
પૃથ્વીના ગોળા ઉપર તો આમ પર્વત ઊંચો હાડા પાંચ છ માઇલ હિમાલય છે. માઉન્ટ એવરેસ્ટ તે કરો તો ખાડો ખાડો એટલો જ છે બસ. આ 12 માઇલ ની અંદર ઊંચું નીચું જે ગણો એ છે, 6 માઇલ ઊંચું 6 માઇલ ત્યાં ખાડો છે, ત્યાં પાણી ભર્યા છે. એને આપણે દરિયો કહીએ, પણ એ તો ખાબોચિયા છે. ત્યાં સ્વયંભૂરમણ સમુદ્ર છે એની પાસે તો ખાબોચિયા છે, પણ એ દરિયો અહીંયા ટૂંકો પડે એમ છે. એને નીચે તળિયું છે, આ સુખ ના સાગર ને નીચે તળિયું જ નથી. ક્યાંય ગમે એટલો આવેલો જાય નહીં એમ કે જોવે તો ખબર પડે ને. સમ્યક દર્શન નું સુખ આ છે કે પહેલી નજરે પૂરો પૂરો દેખાય છે. તળિયો ન હોય તો પૂરો દેખાય છે, પાછો એમ નહીં કે તળિયો નથી એટલે અધૂરો દેખાય છે. આ એની વિશેષતા છે.
એને
પોતાના મહાન પદ ને શ્રદ્ધા જ્ઞાન અને પુરુષાર્થ માં ધારણ કરી લીધું, અને આખા જગત થી ઉઠી ગયો. એ આખા જગત થી એ
ઉઠી ગયો.
મારા પરિણામ રૂપ ઉપયોગ ને મારા સ્વરૂપમાં ધરીશ, અનાદિનું દુઃખ મટાડીશ અને પરમ પદ ને સ્વરૂપ પામવાનો આ સુગમ રાસ છે. સ્વરૂપ ને અનુભવવાનો આ બહુ સહેલો સરળ સુગમ આ રસ્તો છે. રાહ એટલે રસ્તો, ઉપાય. સ્વરૂપ પામવાનો એટલે સ્વરૂપાનુભવનો આ સુગમ રસ્તો છે. દ્રષ્ટિગોચર કરવો જ દુર્લભ છે, એ દ્રષ્ટિ ફેરવવામાં એને તાકાત પડે છે. પહેલી વાત છે, દ્રષ્ટિ અનાદિનો ફેરવતો નથી. એટલે આ બધી માથાકૂટ ઉભી છે, આખા સંસારની માથાકૂટ. ચારે ગતિનો રજળપાત એક દ્રષ્ટિ નહીં ફેરવવાને લીધે છે. દ્રષ્ટિ ફેરવી એ ખલાસ વાત છે. સંસાર આખો તોડ્યો, એક દ્રષ્ટિ ફેરવતા એને આખો સંસાર તોડ્યો. સંસારને તરી ગયો એ શ્રીમદજી એવી ઉપમા આપે છે કે ભુજાએ કરીને સ્વયંભૂ રમણ સમુદ્ર કરે, હાથથી હું નાવમાં બેસીને
નહીં,
એના કરતા પણ આ સમ્યક દર્શન કરીને પુરુષાર્થ કરીને જે મહાત્માઓ મોક્ષ માર્ગમાં આવ્યા એનો પુરુષાર્થ એ સ્વયંભૂ રમણ સમુદ્ર કરવા કરતા એમ વધારે
વધારે છે.
નમસ્કાર કર્યા છે કે
નહીં?
મફતના નથી કર્યા કે એની કેટલી શક્તિથી કામ લીધું છે કે સ્વયંભૂ રમણ સમુદ્ર તરી જાય એના કરતા વધારે. એવા મહાત્માઓના અપૂર્વ પુરુષાર્થને પોતે નમસ્કાર કરે છે, પોતે નમસ્કાર કરે છે. કલ્યાણમૂર્તિ સમ્યક દર્શન ને નમસ્કાર હો. કેવું નામ આપ્યું? કલ્યાણમૂર્તિ. હવે એના ધારક ને નમસ્કાર કરવા કે
નહીં?
શું થઈ શું કહે? જે જ્ઞાન ભવ હેતુ રૂપ થતું હતું તે જ જ્ઞાન કે મતિ નો ક્ષોભ સમય તો નીકળ્યું ને, તે જ્ઞાન ભવ નિવૃત્તિ રૂપ પરિણામમાં લાવ્યું એવું જેને કારણ મળ્યું તે કલ્યાણ મૂર્તિ શૂન્ય દર્શન ને નમસ્કાર હો.
નમસ્કાર.
સંતોએ તે માર્ગને સુગમ કરી દીધો છે, ભલે દ્રષ્ટિગોચર કરવો જ દુર્લભ છે તો પણ સંતોએ અનુભવીઓએ તે માર્ગને સુગમ કરી દીધો છે, તેમના પ્રસાદથી હું માર્ગને પામ્યો છું. સંતોએ શ્રી ગુરુએ માર્ગને સુગમ ને સહેલો કર્યો, હું પણ એમની કૃપાથી આ માર્ગ ને પામ્યા છે. પુરુષાર્થી નહીં કરે, એમની કૃપાથી હું પણ પામી ગયો છું. એમ કે લખતા જાય છે, આગળ ઓલો સ્તંભ રોક્યો છે એમ કહ્યું ને, અહીંયા કે મારી પરિણતી પાછી નહીં ફરે એમ ત્યાં જવું છે. બે જગ્યાએ એ વાત આવે છે, એક મેં જય સ્તંભ રોક્યો છે એટલે હવે હું પાછો ફરીશ
નહીં,
પરિણતિની દ્રઢતા બતાવે છે.
આપણે મંદિર આવે.